77 વિશ્વામિત્ર અંતરમાં ઊંડા ઉતરી ગયા. શું થયું, કેમ થયું, ક્યાં ગલતી થઈ એ કાંઈ ન સમજાયું. સપ્તસિંધુ પ્રદેશમાં પરુષણી નદીને કાંઠે લોકો જેમને દેવતાઓના પ્રિય માને છે એવા વિશ્વામિત્ર પ્રેરિત 10 રાજાઓની કરુણ ફજેતી કેમ થઈ? મારી સ્પષ્ટ સૂચના છતાં એ રાજવીઓએ પરુષણી નદી ઓરંગવાની ઉતાવળ કેમ કરી? નિયતિ જ તેમને એ માર્ગે દોરી ગઈ ને? ભારે ભૂલ કરી, પણ તેમને તો ભૂલનો દંડ મળી ગયો. મારું શું, મારી પણ કોઈક ભૂલ તો થઈ છે ને? અને ભેડ રાજા એ બાપડા તો સૂતા જ ઝડપાયા ને? મેં જ તેમને એક સપ્તાહ બાદ આક્રમણનો પ્રારંભ કરવાની આજ્ઞા કરી હતી ને? પછી ભેડ રાજાનો શો દોષ? પણ વેર બાંધીને નીકળ્યા હોઈએ ત્યારે અસાવધ કેમ રહેવાય? માથે સુદાસ જેવો અઢંગ ખેલાડી શત્રુ બેઠો હોય ત્યારે પૂરતી જાગૃતિ તો રાખવી જોઈએ ને? દુશ્મન આપણને અસાવધ પરે ઝડપી લે એવી તક તેને અપાય જ કેમ? મેં અને મારી સાથેના રાજવીઓએ મારી શક્તિ પર ઘણો વધુ પડતો મદાર બાંધી લીધો. અકસ્માતોનું પણ જાણે ખરું પાક્યું. આટલા બધા અકસ્માત એક સામટા કેમ સર્જાયા? ઉતાવળમાં બધું બફાઈ ગયું, પણ હવે ફાટ્યા દૂધ પર રડવા બેસવાથી શું વરે? કાંઈ ન વરે. પણ દૂધ ફાટ્યું કેમ? બાજી ઊંધી વરી કેમ? ભૂલ તો ખરી, પણ કોની? બીજાના ભૂલનો આશરો ક્યાં શોધવો? વિશ્વામિત્રને લાગ્યું કે ક્યાંક પોતાની જ ભૂલ થઈ છે. માતા પરુષણીએ પ્રલયંકર રૌદ્રરૂપ ધારણ કર્યું, તેનો અર્થ શું? દેવતાઓએ વિશ્વામિત્રને છોડી દીધા એમ સમજવો? શું કર્યું હોત તો આ કરુણ પરિણામ ન આવત? આ દારો વાટો અટકાવવાનો કોઈ માર્ગ હતો? આવડા જબ્બર આઘાત દ્વારા ઈશ્વર તેમને શું સૂચવે છે? વિશ્વામિત્રના લાગણી પ્રધાન મન પર દાસ રાજ્ઞીય યુદ્ધના પરિણામોની ઘેરી અસર થઈ. વિચારના વમરમાં વિશ્વામિત્ર એવા અટવાઈ ગયા કે તેમને ખાવા પીવા ઊંઘવાનું ભાન ન રહ્યું. અંતરમાં કંઈક એવું સૂર મોકાતું હતું કે તેમને ક્યાંય ચેન પડતું ન હતું. બીજાઓનો દોષ કાઢી પોતાના ઉત્તરદાયિત્વમાંથી છટકી જવામાં વિશ્વામિત્ર ન માનતા. આવો અજંપો વિશ્વામિત્રે ક્યારેય અનુભવ્યો ન હતો. વિશ્વામિત્ર અધ્યાત્મ માર્ગના નવયાત્રી ન હતા. અત્યાર સુધીમાં તેમણે આ માર્ગ ઠીક કહેવાય તેવી મજલ કાપી હતી, અને છતાંય વિશ્વામિત્ર જે અંતર વલોવાથી વેદના અનુભવતા હતા તે તો આ માર્ગના કોઈ નવા નિસારિયા જેવી જ હતી. આટલે વર્ષે આવો અસહાય અજંપો આપીને ઈશ્વરે તેમની કઈ કસોટી કરવા ધારી હતી? કસોટીનો શું કોઈ ઉંમરે અંત નહીં આવતો હોય? અને ઈશ્વરને કસોટી કરવી જ હોય તો પોતાની કસોટી કરે, બીજાઓનો ભોગ શા માટે લેવાયો? પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો, પણ પૂછવું કોને? સમર્થ માનવીના મનમાં ઘમસાણ મંડાય તેના પૂછવા ઠેકાણા બહુ જૂજ હોય છે, અને તે જૂજ ઠેકાણાએ સંપૂર્ણ ભરોસાપાત્ર હોય એમ માની ન લેવાય. સમર્થોએ તો મનમાં મૂંઝાઈ મૂંઝાઈને તેમાંથી જ કોઈ માર્ગ કાઢવાનો રહ્યો, એ મૂંઝવણ જ તેમનું તપ બની જતું હશે. આમ છતાં મહર્ષિ વસિષ્ઠે વિશ્વામિત્રને મળવાનો સ્પષ્ટ ઇનકાર ન કર્યો હોત તો તેઓ અવશ્ય મહર્ષિને મળવા જાત. પોતાની મૂંઝવણનો ખુલાસો મહર્ષિ પાસેથી મળે એવી વિશ્વામિત્રને આશા હતી, પરંતુ હવે વસિષ્ઠને મળવાનું શક્ય નહોતું. મહર્ષિની શરત બહુ આકરી હતી. વિશ્વામિત્ર સંસ્કૃતિ સમન્વયની વાત પડતી મૂકે તો જ મહર્ષિને મળવા જઈ શકાય તેમ હતું. વિશ્વામિત્રને કોઈ શરતી મિલન માન્ય નહોતા. મળવા પહેલાં જ શરતો મૂકવા માંડે તો મુક્ત મિલનનો અવકાશ ક્યાં રહ્યો? મહર્ષિ વશિષ્ઠ જેવા જ્ઞાનીએ આવો હઠાગ્રહ કેમ રાખ્યો હશે? જ્ઞાન અને હઠાગ્રહ કેવી વિસંવાદી વાત! હઠાગ્રહ તો અજ્ઞાનનું અપત્ય છે. વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠની હઠનો વિચાર કરવા બેસતા ત્યારે સાથોસાથ તેમના મનમાં એ ખ્યાલ પણ ઝબકતો કે મારો પોતાનો હઠાગ્રહ નથી ને? અંતરને પૂછાયેલા આ પ્રશ્નનો અંતરમાં જ પડઘો ઉઠતો. માનવી માનવી વચ્ચે સુમેળ સાધવાનું કાર્ય કદી ખોટું ન હોય. પવિત્ર માનવીનું અંતર જેની આ શાખ પૂરે તે વાત સાચી માની લેતા કશો ક્ષોભ ન અનુભવવો. વિશ્વામિત્રના અંતરમાં ઉઠતો પ્રત્યુત્તર એટલો સ્પષ્ટ હતો કે તેમાં પરિપૂર્ણ વિશ્વાસ મૂક્યા વિના તેઓ ન રહી શકતા. સૂર્યના પ્રકાશને માનવી અંધકાર કહી શકે તો આવો સ્પષ્ટ ઉત્તર અવગણી શકાય. બે એક આંચકા લાગે તેથી કંઈ અંતરના ઊંડાણેથી ઉઠતી વાતનો ઇનકાર કરાય? માનવના આત્માની શક્તિ અગાધ હોવા છતાં આ બ્રહ્માંડના સ્વામીએ માનવીનું ભૌતિક ખોર્યું એવું ગળ્યું છે કે તેમાં કોઈક અપૂર્ણતા રહે જ છે. અપૂર્ણતા છે માટે જ માનવ માનવ છે. અપૂર્ણતા હોય નહીં તો વિકાસની ઝંખનાનો અવકાશ જ ક્યાં રહ્યો? સિદ્ધિના ઉચ્ચ શિખરો સર કરી ત્યાં બેસનારાને પણ ક્યારેક શંકાના વાદળ ઘેરી વરે છે. આવો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સિદ્ધને પણ થોડો બહારના સહારાની જરૂર પડે છે. ઋષિ વિશ્વામિત્ર અત્યારે એવા કારમાંથી પસાર થઈ રહ્યા હતા. મનમાં ગુંગરામણ ભરી હતી. એ ગુંગરામણમાંથી મુક્તિ અપાવે એવા કોઈ બાહ્ય સહારાની તેમને જરૂર હતી, પણ એવો કોઈ સહારો નજરે ચડતો નહોતો. આવી પરિસ્થિતિમાં વિશ્વામિત્ર વધુને વધુ અંતર્મુખ થતા ગયા. વિશ્વામિત્ર અંતરમાં ખોવાઈ જતા હતા. એ દિવસોમાં તેમને ઋષિ ઋચિકજી યાદ આવ્યા. પિતા ગાજીરાજના મૃત્યુ પછી વિશ્વામિત્ર સુનમુન થઈ ગયા હતા ત્યારે ઋચિકજીએ તેમને કર્તવ્ય પથ સુજાડ્યો હતો. પણ બહેન અને બનેવી તો વર્ષો પહેલાં સ્વર્ગવાસી થયા હતા. તેમની કીર્તિને ભાર્ગવ કુળની પરંપરા અનુસાર આગળ વધારતા જમદગ્ની ગણના મહાન ઋષિમાં થતી. પણ વિશ્વામિત્ર અને જમદગ્ની મામા ભાણેજ વર્ષોથી એકમેકને મળ્યા નહોતા. ઋષિ વિશ્વામિત્ર ચોમેર ગુમતા પોતાની સાધનામાં લીન જમદગ્નિ ભાગ્યે જ ભાર્ગવ આશ્રમ છોડતા. જમદગ્નિના પુત્રોમાં પરશુરામ મૂર્તિમંત પરાક્રમ સમો હતો. તેનામાં ક્ષાત્રત્વ પૂર્ણ કરાએ ખીલ્યું હતું. પરશુરામના પરાક્રમ સમક્ષ બલબલા ક્ષત્રિયો મોંમાં આંગળા નાખી જતા. વિશ્વામિત્ર ભાણેજ કુળના વિકાસની વાતો સાંભળતા, પણ બહેનના કુળ સાથેનો તેમનો સંબંધ ઘણા વખતથી તૂટી ગયો હતો. વિશ્વામિત્ર આંતરિક કટોકટી અનુભવી રહ્યા હતા. ત્યારે તેમને જમદગ્નિ પાસે ભાર્ગવ આશ્રમમાં જવાનું યાદ નહોતું આવતું. છતાં રુચિ યાદ આવ્યા જે હતા નહીં. વિશ્વામિત્રનો આ મંથનકાર ચાલતો હતો. એ અરસામાં એક રાતે તેમને ઋષિ ઋચિક સ્વપ્નમાં આવ્યા. એવા જ ભવ્ય, એવા જ હેતાર, એવા જ ઉત્સાહ પ્રેરક. ગુરુજી, હું ગુંગરાઈ મરું છું. વિશ્વામિત્રે પોતાના જીવનમાંથી ત્રણ વીસી ઓછી થઈ ગઈ હોય તેવા ભાવપૂર્વક કહ્યું. કહે છે કે વાર્ધક્યમાં બચપણના સ્મરણો સવિશેષ તાજા થાય છે. સ્વપ્નમાં ગુરુજીને પ્રત્યક્ષ જોઈ વિશ્વામિત્રને જાણે મોટો આધાર સ્તંભ મળી ગયો, મન પરનો બોજ ઠાલવવાનું ઠામ મળી ગયું, ઉર્ધ્વ માર્ગના યાત્રીને એવો અનુભવ થવાનો જ. ઋચિકે કહ્યું, ભાર્ગવ, આશ્રમમાં શીખવા બેસતા એવા જ સ્વસ્થ અને અધિકારપૂર્ણ અવાજે, પણ હવે એ ગુંગરામણ અસહાય થતી જાય છે, તો એ ગુંગરામણનું કારણ અર્ગુ કરો. ગુરુજી, એ કારણ સમજાતું હોત તો શું જોઈએ, કારણ સમજાતું નથી તેની જ મુશ્કેલી છે ને. ઊંડા ઉતરો, અંતરમાં અવગાહન કરો, જે કાંઈ છે તે ત્યાં જ પડ્યું છે. અંતરદૃષ્ટિ કરશો, આપોઆપ સમજાશે. ગુરુજી, ઊંડો તો હું એટલો ઉતરી ગયો છું કે એમાંથી કદી પાછો બહાર નીકળી શકીશ કે નહીં તેની વિમાશન થવા લાગી છે. વત્સ, આ તો તારી તાવણી છે. તાવણી? હજી મારે કેટલીક તાવણીમાંથી પસાર થવાનું બાકી છે. સ્વપ્ન અવસ્થામાંય વિશ્વમિત્ર નવાઈ પામતા હોય તેમ પૂછી રહ્યા. સાચા માનવની તાવણી કોઈ અવસ્થાએ અટકતી નથી, તાવણી થતી રહે તે જીવંતતાની નિશાની છે. ગુરુજી, હું કોઈ ભ્રમણામાં ફસાયો છું? આટલા વર્ષે આવો પ્રશ્ન પૂછતા સંકોચ થાય છે, પણ સાધકે એવો સંકોચ શા માટે રાખવો? ખરેખર હું કોઈ ભ્રમણામાં હોઉં તો મારે તે ભગાવી દેવી જોઈએ. ભ્રમણાનો બોજ માથે વંઢોરીને સિદ્ધ ફરવું યૌવનકાળનું સ્વપ્ન હોવા છતાં વિશ્વમિત્રે પ્રશ્નો સાંપ્રત કાળના પૂછ્યા. વત્સ, તારું અંતર શું કહે છે? સ્વપ્ન અવસ્થામાં ગુરુજી વિશ્વમિત્રના અંતર્નાદની જેમ વાત કરી રહ્યા. ગુરુજી, અંતરમાંથી તો છેક અત્યાર સુધી એક જ નાદ આવતો રહ્યો છે કે પ્રજા પ્રજાના મિલન સર્વદા અને સર્વથા ઇષ્ટ છે. જીવનનું આંતરિક રહસ્ય સંઘર્ષ નહીં, સુમેળ છે. વત્સ, એ અંતરના નાદ પર આસ્થા રાખવી. આસ્થા તો રાખી, પણ આ શું થઈ ગયું? દાસ રાજ્ઞ યુદ્ધમાં છબરડો કેમ વર્યો? ભેડ રાજા પણ કેમ પરાસ્ત થયા? મારા કર્યા કરાવ્યા પર ચોમેરથી પાણી કેમ ફરી વર્યું? તેં કર્યું, તેં શું કર્યું? ગુરુજી શું પરીક્ષા લેતા હતા? ગુરુજી, જે કંઈ થયું તેમાં હું નિમિત્ત તો ખરો ને? વત્સ, આપણે એકબીજાના પાઠ બદલાવી નાખીએ. તારા પ્રશ્નોના ઉત્તર આપવાને બદલે હું થોડા પ્રશ્ન પૂછું, કદાચ મારા એ પ્રશ્નોમાંથી તને માર્ગદર્શન સાંપડે. ગુરુજી, આપ જે પૂછશો એમાંથી દ્રષ્ટિ લાગશે તો મારો ઉત્તાપ સમશે. આ ઉત્તાપના અસ્તિત્વ પ્રત્યે ઉપેક્ષા રાખવી તે મને યોગ્ય નથી લાગતું. કહો વિશ્વામિત્ર, સુદાસની પાછળ અંગત રીતે પડી જવાનું કારણ? ગુરુજીએ પરીક્ષા આગળ ચલાવી. દુષ્ટ સુદાસ સામે યુદ્ધ ન જગાવું તો શું તેના કરપીણ અન્યાયનો નીચી મૂંડીએ મુખ સાક્ષી બનું? સ્વપ્નમાં પણ જ્યારે વિશ્વમિત્રનો સુદાસ સામેનો રોષ સમ્યો ન હતો. અન્યાય કદી ન સાખી લેવો કોઈએ. ઋષિઓએ તો ન્યાયના પ્રસ્થાપન અર્થે જ જીવવાનું હોય, પણ અન્યાયનો પ્રતિકાર કરવા શસ્ત્ર ઉઠાવવા સિવાયનો કોઈ માર્ગ કેમ ન સૂજ્યો? મારી જીવન સાધનાની વાત કેમ ભૂલાઈ ગઈ? હિંસાથી પર જીવવાની મારી ભાવના જમદગ્નિ કે તેના પુત્ર તો મૂર્તિમંત કરી શકે તેમ નથી. પરશુરામનું ક્ષાત્રત્વ પૂર્ણ કરાય ખીલી રહ્યું છે, તો શું મારી ભાવના વ્યર્થ જાય? મેં હહૈયો સામે શસ્ત્રો ન ઉઠાવ્યા અને ભાર્ગવોનું મહાભિનિષ્મ ક્રમણ કરાવ્યું તે માત્ર કાયરતા ગણાય? મારી સાધના બધી એરે જાય? મારે માર્ગે મારો પુત્ર નહીં તો મારો માનસ પુત્ર આવશે એવી મારી અપેક્ષા માત્ર બ્રહ્મણા ઠરે? ના ના, હું કદી બ્રહ્મણાઓમાં જીવ્યો નથી. મારું પગલે પગલું પિતા ભૃગુ ઉજારતા રહ્યા છે. વિશ્વમિત્ર, તારે શસ્ત્રો ધાર્યા સિવાય ન્યાયની પ્રસ્થાપના કરવાનો માર્ગ શોધી કાઢવાનો છે. નૂતન સંસ્કૃતિની સ્થાપના અર્થે મથનાર માટે એ અશક્ય વાત નથી. મથતા રહેશું તો એવો માર્ગ અવશ્ય મળશે. તને દાસ રાજ્ઞ યુદ્ધે એની તક પૂરી પાડી. શસ્ત્ર ઉઠાવવા એ અધર્મ છે? ના, શસ્ત્ર ઉઠાવવા એ સર્વથા અનર્થ છે એમ ન કહેવાય, પરંતુ તેમાં ખરડાઈ જવું તે તો સર્વથા ખોટું છે જ. હું શસ્ત્રોમાં ખરડાઈ ગયો હતો? એ પ્રશ્ન પણ અંતરને પૂછી જુઓ. અંતરને? હા, પૂછ. શું ઉત્તર મળે છે? હા, હું સુદાસનું જૂઠ ન સહી શકવાની તેને નેસ્ત નાબૂદ કરવા ઉદ્ધૃત થયો હતો તે ખરું છે. મારી દાજ ઉતારવા મેં જાજો વિચાર કરવા થોભવાને બદલે તરત સૂજ્યો તે માર્ગ ગ્રહણ કરી લીધો. વિશ્વામિત્રના મને નિખાલસ એકરાર કર્યા. વિશ્વામિત્ર, આપણે જે કંઈ કરીએ તે ઈશ્વરનું કામ છે. એ રીતે જે વર્તે તેને કોઈ વાંધો નથી આવતો, પણ આપણા વ્યક્તિગત રાગ દ્વેષથી પ્રેરાઈને કંઈ કરવા જઈએ તો નીચા ઉતારવાનું આપણે જ ભાગે આવે. ઈશ્વરના દંડમાંથી સુદાસ છટકી જશે એવી અશ્રદ્ધા તારા મનમાં ક્યાંથી પ્રગટી? દાસ રાજ્ઞ યુદ્ધમાં પરાજય આપીને ઈશ્વરે તેને બચાવી લીધો એ બદલ પરમ કૃપાળુનો પાડમાન. વ્યગ્ર થવાની જરૂર નથી. સાધકના જીવનમાં જય વિજયનું કોઈ મહત્વ નથી. બંને પરિસ્થિતિમાંથી જે બોધપાઠ લઈ શકે તે ખાટ્યો. આપણે સદૈવ જાગૃત રહીએ તો ભયો ભયો. ગુરુજી, આપની વાત સાચી છે. મારા તપમાં કંઈક ઉણપ રહી ગઈ લાગે છે. હું અંગત લાગણીઓમાં ખરડાઉં નહીં અને મારે ભાગ આવેલું કાર્ય અનાસક્ત ભાવે કરે જઉં. એ સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના મને નિરાશ નહીં થાય. જે ભૂલ થઈ તેનું પ્રાયશ્ચિત પણ કરવું પડશે ને. ગુરુજી આશીર્વાદ દો. વિશ્વામિત્રની આંખ ઉઘડી ગઈ. કાચી ઊંઘે જાગી ગયા હોવા છતાં વિશ્વામિત્ર સ્ફૂર્તિ ભર્યા હતા. તેમનો માનસિક થાક ક્યાંક અદૃશ્ય થઈ ગયો. અંતરનો વિષાદ આથમી તેને સ્થાને નવી આશાનો ઉદય થયો. પરાજય હતાશ થવા માટે નહીં પણ નવું શીખવા માટે મળ્યો છે એમ તેમને લાગ્યું. વિજયની જેમ જ પરાજય પચાવતા પણ શીખવું જોઈએ. આટલા વર્ષે ઋચિકજીએ સ્વપ્નમાં માર્ગદર્શન આપ્યું અને હિંસાથી ચડે એવી કોઈ સાત્વિક શક્તિની સાધના કરવાની વાત તાજી કરાવી. એ બદલ વિશ્વામિત્ર કૃતકૃત્યતા અનુભવી રહ્યા. ગુરુજી દ્વારા પ્રાપ્ત થયેલ ઓષાણથી પોતે તરી ગયા હોય એવો ભાવ વિશ્વામિત્રે અનુભવ્યો. 78. વિશ્વામિત્રે મનોમન તપ કરવા જવાનો નિર્ણય કરી લીધો. નોર્યો સાપના ઝેરના ઉતાર માટે નોર્વેલ સૂંઘતો રહે છે તેમ માનવીએ સંસારના ઝેરના ઉતાર માટે અવારનવાર તપ કરતા રહેવું જોઈએ. ઝેર તો થોડું વધુ ભેગું થયા જ કરે છે, એનો નિતાર શીખી લીધો સારો. વિશ્વામિત્રે ફરી હિમાલયમાં તપ કરવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે અંતરાત્મા સાથે એકતાન થવાના આ પ્રયાસમાં કોઈ વચ્ચે ન આવે, કોઈ પાંતિનો વિક્ષેપ ઊભો ન થાય એવા તદ્દન એકાંત સ્થળે જવાનું વિચાર્યું. તેમને એવું એકાંત જોઈતું હતું કે જ્યાં તેઓ પોતાની અંદર બેઠેલા આત્મનામ સાથે નિસંકોચ ભાવે વાતો કરે અને આત્મારામ જે હોંકારો ભણે તે નિશ્ચિંતપણે કશા જ વિક્ષેપ વિના સાંભળી શકે. ઊંડા ગોર અરણ્યના એકાંતમાં વિક્ષેપ સંભવિત છે એટલું શીખવાનું જાણે વિશ્વામિત્રને હજી બાકી હતું. બીજું વિક્ષેપ માત્ર માનવીની આધ્યાત્મિક સાધનામાં અંતરાયરૂપ છે એ પણ સાચી માન્યતા નથી. પણ વિશ્વામિત્રે બધી જંજાર છોડીને દૂર દૂરના એકાંતમાં તપ કરવા જવાનો નિર્ણય કર્યો. તેથી તેમના ઉદામાં અવશ્ય શાંત થયા. હારની હતાશા અદ્રશ્ય થઈ ગઈ. વિશ્વામિત્ર હરવાફૂલ બની ગયા. ગુરુજી ઋચિકનું સ્મરણ માત્ર તેમને માટે પ્રેરક બની ગયું. હાર જીતની હાય વોય ભૂલાઈ ગઈ. મનમાં સતત ગોરાવા લાગી ઘોર તપશ્ચર્યાંત વાત, એવી તપશ્ચર્યા કે જેની સમક્ષ વિશ્વના રહસ્યો આડેનો પડદો હટી જાય, એવી તપશ્ચર્યા કે જેથી મનના સંશયો માત્ર છેદાઈ જાય, એવી તપશ્ચર્યા કે જેથી માનવીમાં સ્થર અને કારના બંધનથી પણ ઉઠવાની શક્તિ પ્રગટે. ભેડ રાજાને મળવા વિશ્વામિત્ર જમુનાના કાંઠા સુધી તો આવી પહોંચ્યા હતા. ત્યાંથી સપ્તસિંધુ પ્રદેશમાં પાછા ફરવાની કોઈ આવશ્યકતા નહોતી. એ પ્રદેશનું કાર્ય પરમાત્માને સોંપવાનું વિશ્વામિત્રને ઉચિત લાગ્યું. સુદાસનો ન્યાય ઈશ્વરને સોંપવાનું ઇષ્ટ લાગ્યું. વિશ્વામિત્રે સંસ્કૃતિ સમન્વયનું જે યુગવર્તી કાર્ય ઉપાડ્યું હતું તેના પર ખરેખર દેવતાઓના આશીર્વાદ હોય તો વિશ્વામિત્રની અનુપસ્થિતિમાં પણ તે કાર્ય ચાલ્યા કરવું જોઈએ. વિચાર વિચારના જોર પર ચાલવો જોઈએ, વ્યક્તિના જોર પર નહીં. સંસ્કૃતિ સમન્વયની વાત આ રીતે ચાલે તો જ દેવતાઓની કૃપા સાચી, નહીં તો બધો ભ્રમ. સંસ્કૃતિના સમન્વયની વાત ભ્રમ નથી એમ સિદ્ધ કરવાનો આથી ચડિયા તો બીજો કયો પ્રસંગ મળત. વિચાર એના પોતાના વેગ પર ચાલે એ જ તેની સચ્ચાઈની કસોટી. વિશ્વામિત્ર સુદાસને અને તેના દુષ્કૃત્યોને ભૂલી ગયા. મહર્ષિ વશિષ્ઠને અને તેમની હઠને પણ ભૂલી ગયા. યાદ રહી માત્ર તપની ઝંખના. જમુના નદી ઓરંગી વિશ્વામિત્ર ગંગા તરફ આગળ વધ્યા. આ પ્રદેશમાં તેમને ચિત્ત પ્રસન્ન કરી દે તેવી શાંતિનો અનુભવ થવા લાગ્યો. પણ ગંગા નદી પાર કરી વિશ્વામિત્ર પૂર્વ દિશામાં આગળ વધ્યા ત્યારે તેમને નવો જ રોમાંચકારી અનુભવ થયો. વિશ્વામિત્ર આ પ્રદેશમાં પહેલી જ વખત પ્રવેશતા હોવા છતાં તેમને બધું ચીર પરિચિત લાગતું હતું. ગાઢ વનની આ જાળીઓમાં, આ પર્વતમાળાઓમાં, આ નદીને ઝરણાના પટમાં તેઓ અનેક વાર ફર્યા હોય એવો ભાવ વિશ્વામિત્ર અનુભવી રહ્યા. અમુક સ્થળે વટવૃક્ષ પછી 100 હાથ છેટે મોટું પીપળનું વૃક્ષ છે એવો વિશ્વામિત્રના મનમાં ભાસ થાય અને ખરેખર તેઓ એ સ્થળે પહોંચે ત્યારે વડ અને પીપર ત્યાં એમ જ હોય. આવા પૂર્વજન્મની સ્મૃતિને તાજા કરતા વિશિષ્ટ અનુભવોમાં ખોવાઈ જતા વિશ્વામિત્ર આ શિવાલકની વંશ્રીઓમાં આગળ વધી રહ્યા. વિશ્વામિત્ર પહેલી વાર તપ કરવા નીકળ્યા ત્યારે દક્ષિણમાંથી ઉત્તર તરફ આગળ વધતા માલિની નદીને કાંઠે પહોંચ્યા હતા. અહીં તેમણે તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અહીં તેમણે રંભાના કામણનો પ્રતિકાર કરી કામદેવતાનો પરાભવ કર્યો હતો. વિશ્વામિત્ર પોતાની પ્રથમ તપશ્ચર્યાનું સ્થાન ફરી જોઈ ત્યાંથી આગળ વધવા માંગતા હતા. પણ આ વખતે તેઓ પશ્ચિમમાંથી પૂર્વ તરફ માલિની પ્રયાણ કરી રહ્યા હતા. વિશ્વામિત્ર એક પછી એક જુદા જુદા વન અને જુદી જુદી પર્વત ઘાટીઓમાંથી પસાર થતા આગળ વધી રહ્યા. શાંત જગતના પુનિત વિશ્રામ સ્થાન હોય તેવા વન વિશ્વામિત્રને અજાણ્યા નહોતા લાગતા. નિસંકોચ ભાવે તેઓ વનમાં રાતવાસો કરતા. ભયનું કોઈ નામ નિશાન નહોતું. સ્તબ્ધ રાતે નિસીમ જંગલમાં ખુલ્લા આકાશ નીચે સૂતા વિશ્વામિત્રને ટમટમતા તારલા, નવ તુષારની દેવી શિખરની મધુવર્ષા કરી રહ્યા લાગતા. એ વખતે હૃદય આનંદથી છલોછલ ઉભરાઈ જતું. પ્રવાસમાં જે નાના ઝરણા માર્ગમાં આવતા તેના કલકલનાદમાં વિશ્વામિત્રને અનંત બ્રહ્માંડના અનુપમ રાસનો મંજુલ ગીત ધ્વનિ સંભળાતો. ચાલતા ચાલતા વિશ્વામિત્ર ગૌરી વનમાં આવી પહોંચ્યા. આ વનમાં શંકર પાર્વતી લગ્ન પછી આવીને વસ્યા હોવાની લોકવાયકા હતી. ગૌરી વન ઘણું ગાઢ હતું. એના ઝાડ 150 હાથ ઊંચા હતા. નાનામાં નાનું જાંબુનું ઝાડ 60 હાથથી નીચું નહીં હોય. એક એક વૃક્ષ પર ચોમેર લટકતી વનલતાઓ ગૌરી વનને અનેરું સૌંદર્ય બક્ષતી. એક નાનું ઝરણું વનની વચ્ચેથી પૂર્વ પશ્ચિમ વહેતું હતું. ગૌરી વનની પશ્ચિમે વાંસના વિશાળ ઝુંડથી આચ્છાદિત એવો પર્વત હતો. ત્રણેય બાજુ ગાઢ વન હતું. માનવી પોતાના પગલા સાંભળી શકે તેવું નીરવ ગૌરીવનનું વાતાવરણ હતું. પવન પડી ગયો હતો. ચોમેર સુમસામ શાંતિ પ્રસરી રહી હતી. અજાણ્યાને આ સન્નાટો ભય પ્રેરક લાગે, પણ વિશ્વામિત્ર તો ચિર પરિચિત સ્થાને જઈ રહ્યા હોય તેમ નિભ્રાંત મને ગૌરીવનની દુર્ગમ કેડી પર આગળ વધી રહ્યા. ગૌરીવન વટાવ્યા પછી વિશ્વામિત્રનો માર્ગ વિદાસિની નદીના પટમાં આગળ વધતો હતો. વિદાસિનીનું પાણી ડહોરું નવસેકું બેસવાદ હતું. નદીના પટમાંથી જતા માર્ગની બંને બાજુ હરિયાળા વૃક્ષોથી છવાયેલા પર્વતો હતા, અને તેથી આ કેડી પર અકાળે વૃદ્ધત્વ પામતી નારીની જેમ દિવસ વહેલો ઝંખવાઈ જતો, સાંજ ઝડપભેર રાત્રિમાં પલટાઈ જતી. પણ વિશ્વામિત્રને કશો ભય નહોતો. અચેત સબવત પડેલી ચરાચર સૃષ્ટિ તેને આંતરખોજ કરવામાં સહાયભૂત થતી. જેને અંદર ખોવાઈ જતા આવડ્યું તેને બહારની કોઈ ભૂતાવર ભય નથી પમાડી શકતી. વિદાસિની નદી વિચિત્ર હતી. ઘડીમાં તે કલકલ નાદ કરતી વહેતી દેખાતી, તો થોડીવારમાં ક્યાંક એવી ગાયબ થઈ જતી કે તેના પટના પથ્થરને રેતી પણ કોરાકટ. વળી થોડે દૂર જઈને વિદાસિની તોફાની બારકની જેમ પાછું પોતાનું પોત પ્રકાશતી. વિદાસિનીની આ સંતા કુકડીની રમતમાં રસ પડે તેવું હતું. સવા કોષના ગાળામાં વિદાસિની આ રીતે 3 વખત ગાયબ થતી અને પાછી દેખાતી. કુદરતની આવી રમત આશ્ચર્યજનક અને આનંદદાયક હતી. પણ વિશ્વામિત્રનું તેમાં ધ્યાન નહોતું. તેઓ તો પોતાની મસ્તીમાં આગળ ધપે જતા હતા. અંતરનો મબલખ ખજાનો ખોલીને બેઠેલા વિશ્વામિત્રને અત્યારે આ બહારનો ખજાનો જોવાની ફુરસદ નહોતી. વિદાસિની પછી રવાસન નદી આવી. તેમનું જળ મીઠું અને શીતળ હતું. નદી રળિયામણી હતી. વિશ્વામિત્રને જેમ વિદાસિની વિચિત્રતા જોવા પરવા નહોતી, તેમ જ તેમનું ધ્યાન રવાસનના સૌંદર્યમાં પણ ન ગયું. આસપાસના વાતાવરણથી આટલો અલિપ્ત માનવી ભાગ્ય જ થઈ શકે. રવાસન નદીનો વિસ્તાર પસાર કર્યા પછી વિશ્વામિત્ર ભૃગુ ટેકરી પર ચડ્યા. આ ટેકરીને મથારે સરસ સપાટ અદિત્યકા હતી. લોકો તેને ભૃગુક્ષેત્ર કહેતા. ભૃગુક્ષેત્ર પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય અનુપમ લાગતું. ભૃગુક્ષેત્ર પર ઊભા રહીને માનવ સવિતા દેવતાની સાથે અણકલ્પ્ય નિકટતા અનુભવતો. ભૃગુ ટેકરી પરથી ઉતરી વિશ્વામિત્ર ચંડખાલ ઝરણાના ફાંટા પર આગળ વધ્યા. આ ઝરણાનું પાણી મીઠું હતું, પણ વિદાસિનીની જેમ આ ઝરણું પણ વચમાં વચમાં ધરતીના પેટારમાં ક્યાંક અદ્રશ્ય થઈ જતું. દૂર જતા આ ઝરણું દૂર ગામવાળા બીજા ઝરણા સાથે મળી ગયું અને ત્યાંથી શરૂ થયો માલિનીનો જલપ્રવાહ. માલિની નદીને કાંઠે પહોંચ્યા પછી વિશ્વામિત્રને પોતાની વર્ષો જૂની પ્રથમ તપવેરાની પર્ણકુટી પાસે જતા વાર ન લાગી. અસ્તવ્યસ્ત દશામાં પણ એ પુરાણી પર્ણકુટી હજી ઊભી હતી. વિશ્વામિત્રે એ રાત પુરાણી પર્ણકુટીમાં ગાળી. થોડે દૂર કણવાશ્રમ હતો. આશ્રમ મનોરમ હતો. વૃક્ષો લતાઓ પુષ્પોને ફરો એના રંગ વૈવિધ્યથી હૃદય તરબર કરી દેતા હતા. મયુરની કેકા અને વિવિધ પક્ષીઓના મધુર કલરવ બ્રહ્મનાદની આપતા, હરણા દોડતા, ગાયો ચરતી, વેદ ધ્વનિ થતા સમગ્ર વાતાવરણમાં સ્પર્શી શકાય તેવી પવિત્રતા હતી. હિંસ પશુઓ જાણે સમજીને અકર્ણ આશ્રમથી અર્ઘા રહેતા, કણવ ઋષિની મર્યાદા તેઓ ન લોપતા. કણવ આશ્રમ સર્વ પ્રકારની સગવડ હતી. તપ માટે એ સ્થળ સર્વથા યોગ્ય હતું. પરંતુ વિશ્વામિત્ર આ વખત તદ્દન એકાંતમાં રહેવા માંગતા હતા એટલે તેઓ કણવ આશ્રમને મનોમન વંદન કરી આગળ વધ્યા. કાળનું કોઈ બંધન ન હોય અને કશુંક આટોપી લેવાની જરાય ઉતાવળ ન હોય એમ અનંતમાં વિચરતા વિશ્વામિત્ર એક દિવસ કોઈ નિર્જન પર્વતની તળેટીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યાં તેમની નજરે એક વિચિત્ર દ્રશ્ય પડ્યું. અત્યાર સુધીમાં અનેક અદ્ભુત દ્રશ્યો પર વિશ્વામિત્રની નજર સ્થિર નહોતી થઈ, પણ આ દ્રશ્યએ તેમને એકાએક જકડી લીધા. વિશ્વામિત્ર જતા હતા તે કેડીથી 150 હાથ દૂરના વિશાળ વૃક્ષની નીચે એક પ્રચંડ મહાકાય હસ્તી સૂતો હતો. જરભર્યા વાદળનો ગળ્યો હોય એવો એ હાથીનો દેહ હતો. વિશ્વામિત્રની દ્રષ્ટિએ હાથી ચડ્યો ત્યારે તેમને થયું, અહીં હાથી ક્યાંથી? આ વિસ્તારમાં હાથીની વસ્તી નહોતી. હાથી સામાન્ય રીતે ટોરામાં વસે છે. હાથી એકલ દોકલ હોય તે અપવાદ, એવો હાથી ખુન્નસ ભર્યો પાર્વટીઓ જ હોય. અહીં આ એકલ ગજરાજને આરામથી ઊંઘતો જોઈ વિશ્વામિત્રને આશ્ચર્ય થયું. હાથીની શ્રવેન્દ્રિય બહુ તીવ્ર હોય છે. વિશ્વામિત્રનો પદધ્વનિ આ હાથીએ નહીં સાંભળ્યો હોય. પણ હાથી સજાગ હતો, ગમાર નહોતો. વિશ્વામિત્ર ઊભા રહ્યા કે તરત તેણે સૂતા સૂતા આંખ ઊંચી કરી વિશ્વામિત્ર સામે જોયો. પરભર હાથી વિશ્વામિત્રને તાકી રહ્યો. પછી વિશ્વામિત્રને ઓળખી લીધા હોય એમ તેમના તરફથી ભયનું કોઈ કારણ નથી એમ સમજી લીધું હોય તેમ પાછી નિરાતે આંખ મીચી લીધી. વિશ્વામિત્રનું આશ્ચર્ય વધ્યું. અજાણ્યાને જોઈ જંગલી હાથી કાં હુમલો કરે, અગર નાસી જાય. આ એકલ વીરે બેમાંથી કાંઈ ન કર્યું. પર્વત સમા એ પ્રાણીને વિશ્વામિત્ર નિરાતે ઊંઘતું જોઈ રહ્યા. નવાઈ લાગે તેવું હતું, પણ થોડી જ વારમાં વિશ્વામિત્રે કલ્પનાતીત લાગે નવું દ્રશ્ય જોયું. હાથી મસ્તની જેમ ઊંઘતો હતો. ત્યાં તેની પીઠ પર એક વિરાટ કાય અજગરનું ભોદું દેખાયું. તેની લપકારા કરતી બે જીભ ખાસી વેંચ સવા વેંચ લાંબી હશે. તેની આંખો હીરાની જેમ ચમકતી હતી. અજગર તાકાતવાળું પ્રાણી છે. તેના બરડામાં વાઘ સપડાય તો તેના ભૂકા બોલાવી દે, પણ આ ડુંગર જેવડો હાથી તો પડખું ફેરવે એટલામાં અજગરનો પેચો કાઢી નાખે. આ તો શિલા હતી શિલા. પણ હાથીએ પોતાના પીઠ પર અજગર ચડતો હતો તે કોઈ અરસ્યું હોય તેમ ડોકું ઊંચું કરી તેની સામે જોઈ લીધું. અજગર પણ હાથીને મિત્ર લાગ્યો હોય એમ તે પાછો આંખ મીચી ગયો. 1500 હાથ લાંબો અજગર કોઈ ઉતાવળ ન હોય તેમ ધીમે ધીમે હાથીની પીઠ પર ચડી સામી બાજુની જાળી તરફ ઉતરી ગયો. બંને પ્રચંડ કાય પ્રાણીઓને આમાં કંઈ નવું કરતા હોય તેમ ન લાગ્યું. વિશ્વંભરમાં સંવાદિતાની સ્થાપના કરવાના વિચારમાં ઊંડા ઉતરી ગયેલા વિશ્વામિત્રે આ દ્રશ્ય જોઈ મુગ્ધ થઈ ગયા. આ તરેટીના વાતાવરણમાં તેમને બંધુત્વ લહેરાતું લાગ્યું. અહીં નિર્ભીકતા હતી, અહીં મૈત્રી હતી, અહીં પ્રેમ હતો, અહીં સુસંવાદ હતો. વિશ્વામિત્રે મનોમન નિર્ણય કરી લીધો, તપ માટે આ સ્થાન યોગ્ય હતું. સર્વ સમન્વયનો જે જીવન મંત્ર વિશ્વામિત્રને જોઈતો હતો તેની પ્રાપ્તિ અર્થે તપ કરવા આથી ચડિયાતું સ્થાન બીજું કયું મળવાનું હતું? ઈશ્વરે જ તેમને અહીં પહોંચાડ્યા એમ વિશ્વામિત્રને લાગ્યું. હા, આ સ્તરે એક મુશ્કેલી હતી. તરેટીની નજીકમાં ક્યાંય પાણીનું ઝરણું નહોતું. ચોમેર વૃક્ષોની ઘેઘૂર જાડી હતી, પણ પાણીનું એક ખાબોચિયું સરખું નહોતું. પાણી મેળવવા અર્ધ કોષ દૂર જવું પડે તેમ હતું. માનવીની પ્રાથમિક જરૂરિયાત પાણીના અભાવે આ સ્તરે કોઈ માનવી ભાગ્યે જ આવતું. પાણીની મુશ્કેલી વિશ્વામિત્રને કોઈ મુશ્કેલી ન લાગી. પોતે જે એકાંત ચાહતા હતા એ તેમને મન પાણી કરતાં વધારે મૂલ્યવાન હતું. આ તરેટીના એકાંતમાં વિક્ષેપ પડે તેવો કોઈ સંભવ નહોતો. વિશ્વામિત્રે આ સ્તરે પોતાની પર્ણ કુટી બાંધી. 79 ઘણા વર્ષો બાદ વિશ્વામિત્રની બીજી વારની તપશ્ચર્યા શરૂ થઈ. મનની આટલી પ્રસન્નતા વિશ્વામિત્રે ઘણા સમયથી અનુભવી નહોતી. તપ દ્વારા વિશ્વામિત્ર સંસારની કડવાશ નિતારવા માંગતા હતા. વનના એકાંતમાં સાદી પર્ણકુટીમાં વિશાળ નિસર્ગને એક વિશ્વામિત્રના અહમનો રહ્યો અંશ પણ ઓગરી જાય તેમાં શી નવાઈ? નામ સ્મરણ વિશ્વામિત્રને સહજ હતું. ઓમકારના જાપમાં તેઓ એવા તલ્લીન થઈ જતા કે ઘણીવાર દેહભાન ભૂલાઈ જતું. હવે વિશ્વામિત્રે એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માંડી હતી કે તેઓ ધારે ત્યારે પોતાના મનને કોરુકટ કરી દઈ શકતા. મનમાં વિચારનું એક પણ જારું ન હોય એવી શૂન્ય અવસ્થાનો વિશિષ્ટ આનંદ હોય છે. કશા પ્રયાસ વિના ઈચ્છા માત્રથી માનવ અવકાશમાં અદ્દર રહેતો થઈ જાય તેવી એ દશા હતી. ન પોતા પર કોઈનો ભાર, ન પોતે કોઈના પર ભાર, કશા જ બોજ વિના ચોમેર ઉછળતા આનંદના હિલોરા વચ્ચે વિના પ્રયત્ને વિહરવાનું નિર્વધી આનંદના અવકાશ વારિધિમાં તરવાનો આ પ્રસન્ન અનુભવ વર્ણાતીત હતો. થોડા સમયમાં આ વિસ્તારના વન્ય પ્રાણીઓ વિશ્વામિત્ર સાથે હરી ગયા. વર્ષોથી પારેલા હોય એમ એ મુક્ત પ્રાણીઓને વિશ્વામિત્રની ઉપસ્થિતિથી કોઈ પ્રકારનો ક્ષોભ ન થતો કે ભય પણ ન લાગતો. પ્રાણીઓ આ વિસ્તારમાં હોય એટલો સમય પોતાનો લડકણો અને હિંસ જાતિ સ્વભાવ ભૂલી સૌની સાથે સલુકાઈપૂર્વક વર્તતા. પશુઓ પર જાણે સ્થાનનો પ્રભાવ પડતો. વર્ગ શિક્ષકની હાજરીમાં તોફાની છોકરા ડાયા ડમરા થઈ જાય તેમ વિશ્વામિત્રની હાજરીમાં વન્ય પશુઓ પોતાનો સ્વભાવગત જનુન ભૂલી જતા. પ્રાણી માત્ર વિશ્વામિત્ર બોલાવે ત્યારે નિસંકોચ ભાવે તેમની પાસે જતા. તપસ્વી વિશ્વામિત્ર નિસર્ગ અને પ્રાણી સૃષ્ટિની ઉપેક્ષા ન કરતા તપશ્ચર્યાએ તેમને આ બધું જોવાની નવી દ્રષ્ટિ આપી હતી. વિશ્વામિત્ર વન્ય પ્રાણીઓની પીઠ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી રહ્યા હોય ત્યારે તેઓ જરાય હલતા ચાલતા નહીં. માતાનો હાથ માથે ફરતો હોય ત્યારે બાળક જેમ આંખ મીચીને પડ્યું રહે છે તેમ જ પ્રાણીઓ આંખ મીચી વિશ્વામિત્રના સ્પર્શનો આનંદ માણતા. વિશ્વામિત્રનો હાથ પોતાના શરીર પર ફરે તેથી પ્રાણીઓને પરમ સંતોષ થતો. કેમ જાણે એ હાથમાંથી અમૃત ટપકતું હોય. વિશ્વામિત્રના તપઃપૂત સ્પર્શથી બધા પ્રાણીને જાણે નવી શક્તિ પ્રાપ્ત થતી. જીવ માત્ર પ્રેમના ભૂખ્યા છે તેની વિશ્વામિત્રની પ્રતીતિ થતી. પ્રેમ પ્રકૃતિ છે, ભિક્કાર વિકૃતિ. વિશ્વામિત્રે જ્યાં પર્ણકુટી બાંધી હતી ત્યાં ખોરાકની કશી કમી ના નહોતી. ચોમેર કંદ મૂર પર્ણ ફળ ફૂલનો વિપુલ ભંડાર ઉગાડો પડ્યો હતો. ઈશ્વરની આ અનુપમ ભેટ કશી રોકટોક વિના સુલભપણે ઉપલબ્ધ હતી, પણ પાણીની તકલીફ ક્યારેક ત્રાસ આપતી. માત્ર પાણી પીવા એક કોષ જવું પડે તેની વિશ્વામિત્રને ઘણીવાર આરસ થતી. ઘણીવાર તેઓ પ્રહરો પર્યંત પાણી વિના ચલાવી દેતા. અંદરની લેહ લાગી ગઈ હોય ત્યારે ભૂખ અને તૃષા બંને બોલાઈ જતા, પણ શરીર ભાન પાછું પ્રગટે ત્યારે તરસની અક્રામણ છુપી ન રહેતી. દેહધર્મ કોઈને છોડતો નથી. તો છતાં વિશ્વામિત્રે પર્ણકુટીમાં પાણીનું કોઈ વાસણ રાખ્યું ન હતું. વિશ્વામિત્ર પાસે પરિગ્રહને નામે કાંઈ કહેતા કાંઈ નહોતું. વિશ્વામિત્ર તો ઘોર તપ દ્વારા અહમ રૂપે જે કંઈ પરિગ્રહ રહી જવા પામ્યો હોય તેનો ત્યાગ કરવા મચતા હતા. પછી પાણીનું કમંડર વસાવવાના પરિગ્રહમાં ક્યાં પડે? પર્ણકુટી બદલાવે તો વિશ્વામિત્રની પાણીની અગવડ ટરે તેમ હતી, પણ કોઈક દિવસ પાણી વિના કાઢવો પડે એવી સામાન્ય યાતના માટે વિશ્વામિત્ર અનાયાસે જડી ગયેલી સુસંવાદની એ ભૂમિ પરથી હટવા તૈયાર નહોતા. પાણીની અગવડ ખરેખર અસહાય થઈ પડશે ત્યારે કીડીને કણ અને હાથીને હારો પૂરા પાડવાની જવાબદારી ઉઠાવનાર પોતે જ કોઈક પ્રબંધ એની મેરે નહીં કરે? કરશે જ એવી શ્રદ્ધા વિશ્વામિત્રમાં ડઢતર થઈ રહી હતી. એકવાર વિશ્વામિત્ર વિચારશૂન્ય દશામાં બેઠા હતા. ત્યાં બાજુના ઝાડની નીચલી ડાળ પરથી ખિસકોલીનું બચ્ચું નીચે પડી ગયું. પછડાટની કરથી તે અંબરાવા લાગ્યું. પછડાટની કર કોને ન ચડે? પછડાટની કર ન ચડે તે સજીવ નહીં, જડ હોય. અનંતના સ્વામી સાથે અંતરનો તાર જોડીને બેઠેલા વિશ્વામિત્રે ચપ ઊભા થઈને એ બચ્ચાને પોતાની હથેરીમાં લઈ લીધું. વિરાટ વિશ્વની ચટપટી યંત્રણામાં વિશ્વામિત્રને મન આ બચ્ચું પણ અનંતના સ્વામીનું જ પ્રતીક હતું. વાસ્તવમાં આ બચ્ચામાં જેને અનંતનો સ્વામી ન દેખાય તેને એ કદી સમજાવવાનો નહીં. વિશ્વામિત્ર ખિસકોલીના બચ્ચાને હેતપૂર્વક પોલે હાથે પંપારવા લાગ્યા, પણ એ બચ્ચાને લાગેલી પછડાટ કર વરે તે માટે તેના પર થોડું શીતળજળ રેડવાની જરૂર હતી. પણ પાણી ક્યાંથી કાઢવું? વિશ્વામિત્રની પર્ણકુટીમાં પાણી ન રહેતું. ઝરણું ખાસું એક કોષ દૂર હતું. વિશ્વામિત્રને પોતાને ક્યારેક તરસની અકળામણ થતી તો તેઓ પરવા ન કરતા, પણ આ નાના નિર્દોષ બચ્ચાને તરફડતું જોઈ વિશ્વામિત્રના મનમાં ભાવ જાગ્યો. આ બચ્ચા માટે અહીંથી થોડું પાણી હોય તો તારો કયો ભંડાર ઊણો રહી જાય હે ઈશ્વર! વિશ્વામિત્રના હાથની હૂંફથી ખિસકોલીનું બચ્ચું થોડી વારે પાછું પૂરા ભાનમાં આવી ગયું અને વિશ્વામિત્રના ખભા પર થઈ પર્ણકુટી પર અને ત્યાંથી એક વેલ દ્વારા તે પાછું ઝાડ પર ચડી ગયું. ઝાડની ડાળની સહી સલામતી પર પહોંચી તે બચ્ચું મીઠો મીઠો અવાજ કરતું વિશ્વામિત્ર તરફ કૃતજ્ઞતા ભાવે જોઈ રહ્યું. 80. એ રાતે વિશ્વામિત્રને સ્વર્ગસ્થ મોટી બહેન સત્યવતી સ્વપ્નમાં આવી. એવી જ નમણી, એવી જ ગંભીર, એવી જ હેતાર બહેનને સામે ઊભેલી જોઈ વિશ્વામિત્ર ઊંઘમાં પણ મલકી રહ્યા. મોટી બહેનમાં તેમને હંમેશા માતા સમી હૂંફનો અનુભવ થયો હતો. હજી તું હઠીલો નથી મટ્યો કે? સત્યવતી વયોવૃદ્ધ નાનેરા ભાઈને મમતા ભર્યો ઠપકો આપી રહી. બહેન સત્યવતી, ઓહો, કેટલા બધા વર્ષે હું તમને યાદ આવ્યો. વિશ્વામિત્રે મોટી બહેન સાથે મોઢા મોઢ વાત કરતા હોય તેમ કહ્યું. તને હું યાદ ન કરું તો ક્યાં જાઉં? હું તને દુઃખી ન જોઈ શકું. તું આટલું કષ્ટ શા માટે સહે છે? કયું કષ્ટ? પાણી વિના તરસ્યો પડ્યો રહે છે તે. તપ કરવું અને કષ્ટથી ડરવું એ બંને એક સાથે કેમ ચાલે? તપ કરનારે નિરર્થક કષ્ટ ભોગવવું જોઈએ એવું કોણે કહ્યું? નિરર્થક? ત્યારે બીજું શું? માતા સરસ્વતી જીવતી હોત તો તમે આમ તરસ્યો પડ્યો રહેવા દેત કે? બેન, તમને આટલા બધા વર્ષે માં યાદ આવી અને તે મારે નિમિત્તે? હું માં જેવડો છું, મારી શ્વેત દાઢી તો જુઓ. ભાઈ, જનેચાની યાદ માનવીના જીવનની અંતિમ પર પર્યંત મનમાં જડાયેલી રહે છે. બીજું ઘણું ભૂલાતું હશે, માતા કદી ભૂલાતી નથી. એથી તો જગતમાં માતૃપદ સર્વોપરી ગણાયું છે. પણ સહોદર બહેનનો પ્રેમ ઓછો ભવ્ય સમજીશમાં? હો બહેન, મને જે કંઈ શ્રેષ્ઠ પ્રાપ્ત થયું છે તે તમારા અને ગુરુજીના પ્રતાપે. આટલા વર્ષે બહેનને સ્વપ્નમાં જોઈ વિશ્વામિત્ર દંગ થઈ ગયા. બહેન બને વિનો તેમના ઘડતરમાં જે અમૂલ્ય ફારો હતો તે વિશ્વામિત્ર કદી ભૂલે તેમ નહોતા. કેટલાક સમયથી વિશ્વામિત્રની પોતાની ઈચ્છા ઓગરી વિશ્વનિયંતાની ઈચ્છાનું ભાજન બની રહી હતી. માનવીની ઈચ્છા માત્ર ગરી જાય અને ત્રિભુવન સંચાલક શક્તિની ઈચ્છાનું તે સાધન બની જાય. એ દશા આધ્યાત્મિક માર્ગથી અનભિજ્ઞ પરાવલંબી બની ગયા જેવી લાગે. પણ વિશ્વામિત્રને આથી આનંદ હતો. આમાં કેવી રીતે અને કઈ જાતનો આનંદ આવે તે માત્ર અનુભવવાથી જ જાણી શકાય. એ કોઈ માત્રમાં ઉતારી શકાય તેવો નુસખો નહોતો. બ્રહ્માંડના પરમ લયમય સંગીત સાથે પોતાના જીવન સૂરનો લય મળી જતો જોઈ વિશ્વામિત્ર પરમ સંતોષ અને પ્રફુલ્લતા અનુભવતા. સ્વપ્નમાં બહેનનું દર્શન પણ વિશ્વામિત્રે ઈશ્વરની જ કૃપા માની. પરંતુ એ સ્વપ્ન પછી વિશ્વામિત્ર પાછા ઊંઘે ન ઊંઘે ત્યાં તેમની પર્ણકુટી હચમચતી લાગી. તેઓ સૂતા હતા તે ધરતી ડોલતી લાગી. વિશ્વામિત્ર તરત બેઠા થઈ ગયા. સમજ્યા કે હિમાલયના આ પ્રદેશમાં ધરતીકંપ થતો હતો. પથ્થરો ગબડતા હતા, ઉથલ પાથલ થતી હતી. તેમની પર્ણકુટી સરિતામાં વહેતી નાવ હોય તેમ ડોલી રહી હતી. થોડીવાર બાદ ધરતીકંપ થંભી ગયો. ધરતીકંપથી મોટા મોટા પથ્થર ગબડ્યા પણ વિશ્વામિત્રની પર્ણકુટી પડી નહોતી. પર્ણકુટીમાં બેઠા વિશ્વામિત્ર સમજ્યા કે ધરતીકંપને પરિણામે આસપાસનું બધું પૂર્વવત નહીં રહ્યું હોય. નામ સ્મરણમાં લીન વિશ્વામિત્ર પ્રભાતની રાહ જોવા લાગ્યા. બીજે દિવસે વહેલી સવારે વિશ્વામિત્રે જોયું તો તેમની પર્ણકુટીની સામે પહેલીવાર હાથીને નિરાતે ઊંઘતો જોયો હતો. ત્યાં થઈને અત્યંત સુંદર નદી ઉષાના વિવિધ રંગો ઝીલતી વહી રહી હતી. કેટલાક વૃક્ષ પડી ગયા હતા. નવી નદીના કાંઠા પર વિશાળ શિલાઓ ગોઠવાઈ ગઈ હતી. જબ્બર ઉલ્કાપાત છતાં આ પ્રદેશમાં એક નદીનો ઉમેરો થવાથી સમગ્ર વિસ્તારનું સ્વરૂપ ઓર દીપી ઉઠ્યું હતું. જે ફેરફાર થયો તે જાણે સુભગ હતો. આ મનોહર દ્રશ્ય વાસ્તવિક છે કે નહીં તેની ક્ષણભર શંકા ઊભી થઈ હોય તેમ વિશ્વામિત્ર આંખો ચોરી જોઈ. આંખો ચોરવા છતાં નદી અદ્રશ્ય ન થઈ. એ તો જેમની તેમ કલકલ નિદાદ કરતી વહી રહી. ગઈ સાંજે જ્યાં ગાંઠ વન હતું ત્યાં બીજી સવારે સ્નેહના જળના સમી નદી વહી રહી હતી. એ જ ક્ષણે વિશ્વામિત્રને પોતાની સામે બહેન સત્યવતી ઊભી હોય તેવો ભાસ થયો. બહેન જાણે કહેતી હતી, ભાઈ ધરતીકંપથી અકળાવું નહીં. તારા મનની ધરતીમાં જે કંપ થયો છે તે પણ જ્ઞાનની નવી સરિતા માટે. વિશ્વામિત્ર પરભર મુગ્ધ ભાવે જોઈ રહ્યા. બહેનના દર્શને તેમને ધરતીકંપની સાર્થકતાનો ખ્યાલ આવ્યો. ધરતીકંપના આંચકા વિના જ્ઞાનના પ્રવાહને ખારી રહેલા પૂર્વગ્રહના પથ્થરો હટે ખરા કેમ? વિશ્વામિત્રને પોતાની મનોભોમમાં ઉઠેલો ધરતીકંપણ આવશ્યક અને શુભ ફળદાયી લાગ્યો. વાહ પ્રભુ, વિશ્વામિત્રએ કોઈ સ્વજનને ભેટવા જતા હોય તેવો ઉલ્લાસભેર દોડ્યા તેમનું વાર્ધક્ય ઓસરી ગયું. કુમાર અવસ્થાની સ્ફૂર્તિ જાણે પાછી પ્રાપ્ત થઈ. નાનપણમાં પોતે અને જમદગ્ની મોટી બહેનના હેતાર ખોરામાં દોડીને કૂદી પડતા તેમ વિશ્વામિત્ર પુણ્ય સલીલા કૌશકીને અંકે કૂદી પડ્યા. હા કૌશકી, નદીનું બીજું નામ પાડવાનો હવે વિચાર સરખો કેમ આવે? કૌશકીના સીતરજરમાં અવગાહન કરતા વિશ્વામિત્રને 72 કોઠે આનંદના દીવા પ્રગટી ઉઠ્યા. વિશ્વામિત્રને લાગ્યું તપશ્ચર્યાનો માર્ગ માત્ર વૃક્ષતા કે યાતનાનો નથી, તપશ્ચર્યા દ્વારા માનવી મીઠો પણ બને, શીરો બને, નરમ બને, હેતાર પણ બને. તપસ્વી તો કણકણનો જ હોય એ ખ્યાલ ખોટો છે. તપસ્વી પ્રેમાળ અને ઉલ્લાસવંત પણ હોય. તપ જીવનનો ઇનકાર નથી, તપ સ્નેહનો તંતુ છેદનારું તત્વ નથી, પણ સ્નેહના વર્તુળને વિસ્તૃત કરનારો પવિત્ર પુરુષાર્થ છે. તપ જીવનની મધુરતાનું પ્રતિસ્પર્ધી નહીં પણ પુરુષકર્તા છે. તપસ્વી આદ્ર હોય પછી તો વિશ્વામિત્ર દરરોજ કૌશિકીને કાંઠે જઈને બેસતા, સામે સાક્ષાત મોટી બહેન બેઠી હોય તેમ કેટલીક વાર વાતો કરતા, જીવનના વિવિધ કોયડાઓનો તેમને કૌશકીને કાંઠે ઉકેલ મળતો. કૌશકી નદી ઋષિ વિશ્વામિત્રને મન ત્યાગ અને સંસાર વચ્ચેની મધુર કડીરૂપ બની ગઈ. કૌશકી નાની નદી હોવા છતાં તેનો પ્રવાહ ધીર ગંભીર હતો, એમાં ક્યાંય ઉછાછરાપણું નહોતું. કૌશકીનો પ્રવાહ એક ખાડામાં થઈને વહેતો હતો, ત્યાં એક કુંડ જેવું થઈ ગયું હતું. વિશ્વામિત્રએ કુંડમાં તરતા ત્યારે તેમને માતાને ખોળે આરોટવા જેવો સંતોષ થતો. 150 વર્ષે માનવી માનો ખોરો ભૂલી શકતો નથી. જીવનમાં માનવી જે કંઈ થાય છે તેનું બીજ માતાના ખોરામાં રોપાયું હોય છે. 81 વિશ્વામિત્રનું તપ નિર્વિઘ્ને આગળ વધતું હતું. તપ દ્વારા વિશ્વામિત્રમાં નમ્રતા, મૃદુતા અને કરુણા વિકસતી, તેમજ એક નવી શક્તિ પ્રગટી રહી હતી. વિશ્વામિત્રની સામેથી કારના પડદા હટી રહ્યા હોય એમ તેમને ઘણીવાર થનાર બનાવોની સ્પષ્ટ આગાહી થતી. આવી ભાવિ બનાવોની આગાહી વિચિત્ર રીતે થતી. વિશ્વામિત્ર છેક બાલ્ય અવસ્થાથી અંતરનો નાદ સાંભળતા આવ્યા હતા. હવે એ અંતરનાદ કોઈ જુદું જ આંતરિક અદ્રષ્ટ તત્વ હોય તેમ વિશ્વામિત્રના મન સાથે વાતો કરતો અને નવાઈભરી રીતે એ વાતો બહુધા સાચી પડતી. વિશ્વામિત્ર આ તત્વને પૂછતા, તું કોણ છે? અંદરથી ધીર ગંભીર જવાબ આવતો, સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનારી હું પરમચેતના છું. પ્રત્યુત્તર એટલો સ્પષ્ટ આવતો કે તેમાં શંકા કરવાનું મન ન થાય. છતાં વિશ્વામિત્ર એ આંતરિક તત્વની કસોટી કરવા ઘણીવાર તે કહે તેથી ઉલટું કરવા મથતા, પરંતુ કોઈએ તેમને હડપમાં નાખ્યા હોય તેમ આવે દરેક પ્રસંગે વિશ્વામિત્ર અસહાય બની જતા. થતું એ તત્વ ઈચ્છે તે, વિશ્વામિત્ર જુદું ઈચ્છે તે ન થતું. એક રીતે આ પરવસ્થા હતી, બંધન હતું, છતાં લાખ સ્વાધીનતા કરતા આ પરવસ્થા વિશેષ સ્પૃહણીય લાગતી, આહલાદક લાગતી. માનવી વિશ્વની પરમ ચેતનાનું વાહન બની જાય એથી ચડિયાતી બીજી કઈ સ્થિતિ હોઈ શકે? આર્ય અને આદિવાસી સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ બંધ પડે અને તેને બદલે એ બંને સંસ્કૃતિનો સમન્વય થાય એ વિશ્વામિત્રના જીવનનું મોંઘેરું સ્વપ્ન હતું. આ સ્વપ્ન સાકાર થાય એ તેમની સર્વોચ્ચ ઝંખના હતી. એટલે દૂર તપ કરવા આવ્યા હોવા છતાં વિશ્વામિત્રના અંતરમાંથી એ ઝંખના ભૂસાઈ નહોતી. મારી ઝંખના ફરશે? વિશ્વામિત્રે પૂછતા. એ થવાનું જ, પેલું આંતરિક તત્વ કહેતું. પણ મહર્ષિ વશિષ્ઠ જેવા પરમ જ્ઞાનીનો વિરોધ છે તેનું શું? તેમના જેવાને આવી સારી વાતનો વિરોધ કરવાનું કેમ સૂજ્યું? એવા પ્રબળ વિરોધ વચ્ચે મારી વાત કેટલી ટકશે? આ શંકામાં નિર્બળતા નહીં, કિંતુ વાસ્તવિકતાનું દર્શન કરવાની તાલાવેલી હતી. બંને વાક્યો બોલનાર વિશ્વામિત્ર હતા, પરંતુ બે જુદી વ્યક્તિ વાત કરી રહી હોય એમ તેમનો અવાજ ફરી જતો. અંદરના અવાજનો રણકો જુદો જ આવતો. બીજા તો ઠીક, ખુદ વિશ્વામિત્રને પણ કૌતુક જેવું લાગતું. સૂર્યને કોઈ રોકે? ના, સૂર્યપ્રકાશ ફેલાવતો કોઈ ન રોકી શકે. પણ મારે શું કરવું? પ્રશ્ન વિશેષ સતાવતો હોય છે. માર્ગ સરળ કરવો. શેનો માર્ગ સરળ કરવો? વિશ્વામિત્રને આંતરિક તત્વના મિતાક્ષરી જવાબ સમજતા જરા વાર લાગતી. બુદ્ધિના પ્રદેશથી પર એવી વાત બુદ્ધિ કેટલીક પકડી શકે? શ્રદ્ધા બુદ્ધિથી પર કેમ છે તેની આવે પ્રસંગે પ્રતીતિ થતી. નિયતિના નિશ્ચિત ક્રમનો. અત્યાર સુધી મેં જે કર્યું તે ખોટું કે સાચું? સર્વથા સત્ય. આટલા બધા વર્ષો પર્યંત હું જે કાર્ય માટે મથ્યો તેની અસર કેટલીક, એ બધું કેટલોક સમય યાદ રહેશે. યુગો પર્યંત. યુગની વાત ક્યાં કરવી? એક દાસ રાજ્ઞ યુદ્ધમાં તો પરપોટો ફૂટી ગયો. ફૂટે પરપોટો? સંસ્કૃતિ સમન્વયની મારી વાત પરપોટો નથી. ના, મારે હવે શું કરવું? હજી એ જ કાર્ય કરતો રહું કે બીજું કંઈ કરવાનું? નવી પ્રજા આવે છે. અંતર્નાદ એકાએક વાતને વળાંક આપતો વિશ્વામિત્ર એને ન દોરતા એ વિશ્વામિત્રને દોરતો. હા, એ હું સમજું છું. સંસ્કૃતિનો સમન્વય થાય, તેમાંથી નવી જ પ્રજા ઊભી થાય. બાંધનાર જોઈશે, એ પણ સાચું છે. નવી પ્રજા અને નૂતન સંસ્કૃતિને એક સૂત્રે બાંધનારું પણ કોઈ જોઈશે જ. તું જનક. જનક? હું કોનો જનક? સંસ્કૃતિ સમન્વયને પરિણામે આ વિશાળ રાષ્ટ્રમાં જે પ્રબળ પ્રજાતત્વ ઉત્પન્ન થશે તેને એક સૂત્રે બાંધવા કેવી પ્રચંડ શક્તિ જોઈએ તેની મને કલ્પના છે. મારી શક્તિ ક્ષીણ થવા લાગી છે. એ કાર્ય કંઈ બે પાંચ વર્ષનું નથી. એ પુરુષાર્થની પરિપૂર્ણતા માટે કોઈ મહામાનવનું સમગ્ર જીવન જોઈએ. ખરું, તું રાહ જો. પણ કોની રાહ જો? કંઈ ન સમજાતું ત્યારે વિશ્વામિત્રના સ્વરમાં અક્રમણની માત્ર વધી જતી. આવશે આવશે. અંતર્નાદને વિશ્વામિત્રની અક્રમણની જરાય પરવા ન હોય તેમ માત્ર આટલો જ ઉત્તર મળતો અને નાદ બંધ પડી જતો. વિશ્વામિત્રને કોઈ વિગતની ખબર ન પડતી, પણ કસાકની પ્રતીક્ષા કરવાની છે એટલું સમજાતું. અંતરનો એ નાદ ભારે વિચિત્ર હતો. એ કોઈની શરમ ન રાખતો. બે વિભિન્ન સંસ્કૃતિના સમન્વયનું મહાન કાર્ય હાથ ધરનાર ઋષિ વિશ્વામિત્ર પણ તેને મન જાણે કોઈક રમકડું હતા. સમગ્ર બ્રહ્માંડ તેની શક્તિથી બ્રહ્માંડ હોય એવો એ નાદનો તોર હતો. વિશ્વામિત્ર એ શક્તિના હાથમાં જાણે પ્યાદું બની ગયા હતા. પણ એ ચેતના શક્તિના પ્યાદા બનવામાં આનંદ અને ગૌરવ હતા. આમ વિશ્વામિત્રનું તાપ બહુ વિચિત્ર રીતે આગળ વધી રહ્યું હતું. તેમનો ઘણો સમય કૌશિકીને કાંઠે વીતતો. ત્યાં મોટી બહેન સત્યવતી સાથે વાતો થતી. આવી વાતો સાંભળનાર બીજું કોઈ માનવી ત્યાં નહોતું. તે સારું હતું, નહીં તો વિશ્વામિત્ર ગાંડા ગણાત. માનવી અંતર્નાથ સાથે વાતો કરે કે નદીમાં સજીવા રોપણ કરી તેની સાથે વાતો કરે એ વ્યવહાર ડાહી દુનિયાને માન ગેરછાજ કે બીજું કંઈ. તપ માટે આ સ્થળ પસંદ કરતી વખતે વિશ્વામિત્રના મનમાં એકાંતની જે કલ્પના હતી તેવું એકાંત તો હવે રહ્યું જ નહોતું. વિશ્વામિત્રની વાતનો હોકારો ભણનાર અહીં બે પરમ તત્વ હતા. માત્ર હોકારો ભણનાર નહીં પણ માર્ગદર્શક તત્વ.